ఓం 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 నమోస్తు 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 నమో అరియంతాణం నమో సిద్ధాణం నమో ఐర్యాణం నమో వజ్రాయణం నమో లోయే సవసాహనం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ విరో మంగళం గౌతమ గణి మంగళం కుందకుందార్యోజన్ ధర్మోస్తు మంగళం సర్వమంగళ మంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జయనం జతు శాసనం. నమః సమయ సారాయ స్వానుభూత్యా చకాశతే చిత్ స్వభావాయ భావాయ సర్వభావాంతర్చితే.
ભગવાનની વાણી સાંભળવા આવતા પણ સંસારની સ્થિતિ કરી છે. સંબંધ વિનાની વસ્તુ છે. અનાદિ અનંત સર્વજ્ઞ ભગવાનની વાણી મારી સંતોએ અનુભવ કર્યો આત્માનો, કે આત્માને આ વાણી સાથે, દેહ મન વાણી સાથે, આ કર્મ સાથે કે પરિણામ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. એવા સંબંધથી રહિત આત્મા ત્રિકાળી નાયક પ્રભુ બિરાજમાન અંદરમાં છે, એને સંબંધ રહિત જાણતું, તેથી તને સમ્યક દર્શન થશે. સમ્યક દર્શન બધાને પ્રગટ કરવું છે, પણ કઈ ને કઈ લાડ રાખવી છે સંબંધની. પરની સાથે સંબંધ હોવાની ભ્રાંતિ થઈ છે, પરની સાથે સંબંધ છે નહીં આત્માને. પરની સાથે સંબંધ બધું ઉડાડશો તો સંસારથી જ નહીં થાય. તારે હજી અજ્ઞાન સિદ્ધ કરવું છે કે અજ્ઞાન ટાળવું છે? અજ્ઞાન ટાળવું હોય તો આત્માને સંબંધ રહી જોઈ લે, અને સંબંધ રહી છે એટલે હું સંબંધ રહી અનુભવમાં આવે છે વર્તમાનમાં. એમ વાળો છે અને સંબંધ રહીત અનુભવમાં આવે છે એમ નહીં, સંબંધ રહીત જ છે, પણ સંબંધ રહીત એવો આત્મા અંતર્ભૂત થતા એ સ્વસંવેદન જ્ઞાનમાં નાયક અનુભવતા સંબંધ રહીત છે એવો અનુભવ થાય, તેનું નામ સમ્યક દર્શન છે. હવે સમ્યક દર્શન પ્રયોગ કરવું છે, અને કઈ ને કઈ પરની આજે સંબંધ જોડવો છે, તોડવો નથી એને. પરની હારે કઈ પણ સંબંધ નાતો રાખવો, આ મારા પિતા છે ને આ મારા માતા છે, એ તો ઠીક, એ તો પાપના પરિણામનું સંબંધ છે. શું કહ્યું? કુટુંબ સાથેનો સંબંધનો વિકલ્પ એ તો એકલા પાપના પરિણામ છે, પણ દેવગુરુ શાસ્ત્રનો સંબંધ પણ આત્માને નથી. અને જો સંબંધ માનીશ તું તો સંબંધ રહીત ની વસ્તુ દ્રષ્ટિમાં નહીં આવે. સંબંધ વાળો માન્યો છે, માને છે, પણ એ સંબંધ વાળો થતો નથી. અને ભલે, પણ એ તો સંબંધ રહીત અંદર બિરાજમાન છે એમ ત્રીજી ગાથામાં કહ્યું. અને છતાં પરની સાથે સંબંધ તો માનીશ તો એ કથા તો અત્યંત દુઃખદાયક છે. વિષમવાદી અત્યંત ગુરુ કરનારી, કુટુંબ સાથે સંબંધ નથી, શાસ્ત્ર સાથે સંબંધ નથી ગિરવાણી સાથે, અને દેવગુરુ શાસ્ત્રની સાથે પણ સંબંધ સાક્ષાત ગુરુ બિરાજમાન ઉપકારી, જેની વાણીથી જેને સમ્યક દર્શન થવાનું હોય એ જીવ પણ સંબંધ તોડે છે ત્યારે તેને સમય પસંદ થાય છે, લત છોડી દે છે. મારા જ્ઞાનનો ગ્રહ તો મારો એટલો આત્મા છે, મારા જ્ઞાનનો ગ્રહ આ દેવગુરુ શાસ્ત્ર નથી, એવો જ્ઞાતા જ્ઞેયનો સંબંધ તોડે ત્યારે અંદરમાં જ્ઞાતા જ્ઞેયનો સંબંધ જોડાઈ જાય છે નવો, એનું નામ અનુભવ સમય પસંદ છે. ટીકા, આ તો કોઈ શાસ્ત્ર છે? દૈવી શાસ્ત્ર છે. કુટુંબની સાથે સંબંધ તો પાપ, મિથ્યા તો સહિતનું, અને દેવગુરુ શાસ્ત્રની સાથે સંબંધ મિથ્યા તો સહિત તો કોઈ નહીં. ગુણ વાત છે ભાઈ, જેને પોતાનું હિત કરવું હોય એની માટે વાત છે, બાકી તો વાદ વ્યાથી કઈ પાર પડે એવું. આચાર્ય ભગવાન કહે છે મૂળ, આપણે ગાથા આવી ગઈ, ત્રણ શ્લોક ને ચાર ગાથા થઈ ગઈ. સંબંધ રહીતનો આત્મા છે અને છતાં સંબંધ રહીત તો માને, તો કહે છે કે દુઃખદાયક કથા છે. અત્યંત ગુરુ તારું થશે, જરાય તને લાભ નહીં થાય એમાં સંબંધ માને કહો, કેમ કે વસ્તુ સંબંધ રહીત છે અને માને સંબંધ સહિત કેથી છૂટે? ભેદજ્ઞાન કેમ થાય? એકત્વ વિભક્ત પર્યાયની સાથે સંબંધ નથી. પરિણામ જે ઉત્પન્ન થાય, પરાશ્રિત કે સ્વાશ્રિત નવ તત્વ, એની સાથે કર્તા કર્મ સંબંધ નથી, એની સાથે નિમિત્ત નૈમિત સંબંધ નથી, અને એની સાથે જ્ઞાતા જ્ઞેયનો સંબંધ પણ હું જ્ઞાતા અને નવ તત્વો મારું જ્ઞેય એમ પણ નથી. પરિણામના કર્મથી ભિન્ન કરતા અને પરિણામનું જ્ઞેયથી ભિન્ન જ્ઞાયક એવું વસ્તુ સમજ રહી છે. શાંતિથી સાંભળવા જેવું છે. એ છે કામ ભોગ બંધનની કથા તો તને સાંભળીને સંભળાવનારા મળશે એમ કહ્યું. ચોથી નહીં કહ્યું, એ તો તને અનેક પ્રકારના મળશે. પણ વિભક એક વિભક્ત આત્માની વાત કહેનારા તને બિલ્લા ક્યાંક ક્યાંક મળશે. તારે શોધવા પડશે, ઓલું તો શોધવા વગેરે મળશે. આંકડા તો ગમે ત્યારે મૂકી નાખો તો આત્મા દૂર આવશે. વિરાજ વધતો હોય તો ત્યાં એની ખાણ હોય ત્યાં જવું જોઈએ. આચાર્ય ભગવાન કહે છે કે જે કોઈ કઈ મારા આત્માનો નિર્વૈભવ છે, મારા આત્મામાં સંવેદ જ્ઞાન ચારિત્રના પરિણામ પ્રગટ થઈ ચુક્યા છે, સાધક છું અને આનંદનો અનુભવ છે, એવો મારો નિર્વૈભવ છે, તે સર્વથી હું આ એકત્વ એટલે અનંત ગુણથી એકત્વ અને વિભક્ત એટલે પર્યાય માત્ર થી ભેલ જુદો પારણામિક ભાવથી એકત્વ અને ચાર ભાવથી વિભક્ત આત્માને એવો આત્મા છે. અનાદિયન નહી ગયો છે, પર્યાય થી રહીત જ છે, સર્વસારહિત છે. સર્વસારહિત નો સિદ્ધાંત થતા એને સમ્યક દર્શન પ્રગટ થાય છે. ત્યારે સમ્યક દર્શનથી કથનચિત સહિત છે એવું જ્ઞાન થાય છે અને પછી મોક્ષ પણ થાય છે. તો મોક્ષ પણ કથનચિત રહિત રહે છે, સરળતા સહિત તો થવાનો નથી. સરળતા સહિતનું અજ્ઞાન તો ગયું, સમ્યક દર્શન થયું એટલે સરળતા સહિતનું અજ્ઞાન ગયું, કથનચિત સહિતનું જ્ઞાન રહ્યું અને સરળતા રહિતનું સંધાન પણ રહી ગયું. ખાલી એનું તો કઈ નહીં, જરા લક્ષ પૂર્વક એને શ્રવણ કર્યું, બીજી બી કઈ ઉપયોગ ન જાવ. એટલે માનસિક સ્થિરતા તો અધ્યાત્મ સાધન સાંભળનારની સેજે થઈ જાય. કેમ કે એને આત્માની રુચિ છે ને હવે જાગી કે મારે સ્વરૂપ સમજવું છે. એ 50 મિનિટ તો ક્યાંય કોઈ જગ્યાએ એનો વિચાર જાય એવો ઉત્કૃષ્ટ મોક્ષનું છે. જગન્ય મધ્યમ ગમ, જગન્ય મધ્યમ હોય ઉત્કૃષ્ટ થઈ જાય. એનું કાંઈ નહીં, આજે જગન્ય હોય તો કાલ થઈ જાય. એકત્ર વિભક્ત આત્માને દર્શાવીશ હોઉં, હું 6 દ્રવ્યને દર્શાવીશ ને 14 સ્થાને માર્ગદર્શનને દર્શાવીશ ને લોકનો વિભાગ કેવો છે ને મેરુ પર્વત કેવો છે ને એ હું કઈ દર્શાવીશ. ભૂતકાળમાં 24 તીર્થંકર કેવા થયા એ હું દર્શાવીશ નહીં. હું તો એ દર્શાવીશ કે મારો શુદ્ધાત્મા જે છે, મને શુદ્ધાત્માનો ઉપદેશ મળ્યો છે, પરથી વિભક્ત અને સ્વથી એકત્વ એવા ગુરુ પાસેથી મને આ ઉપદેશ મળ્યો છે. જે મને પરંપરા મળ્યો ઉપદેશ કે તમને આપીશ. બીજો ઉપદેશ મળ્યો પણ ન મળ્યા બરાબર છે. ઉપદેશ તો મને ઘણો મળ્યો છે, મારા જ્ઞાનમાં ઘણો કચરો છે, પણ એ હું કહીશ નહીં. હું તો શુદ્ધાત્માની વાત કરીશ કે શુદ્ધાત્મા તો જ્ઞાન ને આનંદની મૂર્તિ જે પડી અંદર બિરાજમાન પ્રભુ એ કેવો છે કે પરિણામ પ્રગટ થાય છે ઉત્પાદ, એનાથી રહીત તું પરમાત્મા છું દર્શાવી, ઉત્પાદ હું નથી. આત્માને દર્શાવીશ એવો મેં વ્યવસાય એટલે ઉદ્યમ કર્યો છે, નિર્ણય કર્યો છે. હું શુદ્ધાત્માની વાત તમને દર્શાવીશ. કેમ કે તમે શુદ્ધાત્માની વાત કદી સાંભળી નથી, એનો પરિચય કર્યો નથી, એનો અનુભવ કર્યો નથી. એ કહેવાય ગયો આગળ એવા શુદ્ધાત્માની વાત કહીશ કે જેમાં તમારું ખોરાઈ હિત આજના જ હિત થાય એમ કાલ ઉપર નહીં,
અત્યારે
અત્યારે હમણાં અહીંયા બેઠા બેઠા ગુરુદેવના વ્યાખ્યાન ચાલતા હતા એમાં પહેલો કળશ આવ્યો છપાઈને તુલસીદાસ શાસ્ત્રી અનુવાદ કર્યો હિન્દીમાં પાના એવા પાના છપાઈ એમાં પહેલો જ કળશ નમઃ સમીક્ષાનો આવ્યો એમાં એક ગણાને સમય આત્માલક્ષમાં આવી જાય પણ પર્યાય ને લક્ષમાં રાખીને સાંભળે તો દ્રવ્ય દ્રષ્ટિમાં નહીં આવે પર્યાયો છે એમ નહીં લખ છોડી દે ને એનાથી તો વિભક્ત આત્મા છે ને જુદાત્મા એ દર્શાવીશ મેં વ્યવસાય કર્યો છે એવો છે મારા આત્માનો નિર્વૈભવ હવે ત્રણ પ્રકાર તો પાડશે નિમિત્તના અને પછી એક પ્રકાર પાડશે ઉપાદાન એ મૂળમાં તો ઉપાદાનની વાત કરી છે કુંકુંદાચાર્ય નિજવૈભવથી કહીશ પણ ટીકાકારે વ્યવહાર જ્ઞાન કરાવ્યું છે કે જ્યારે જ્યારે જુદાત્માનો અનુભવ થાય છે ત્યારે ત્યારે એ જીવોને ગુરુ ભૂમિકામાં અનુભવ પહેલા એને દેવ પુરુષાર્થનું પ્રદાન હોય છે શ્રવણ હોય છે જીવવાણીનું એ બધું હોય છે સમજી ગયા એ જ્ઞાન કરાયું છે કે આ પ્રકારે હોય છે એનાથી થાય છે એમ નથી નિમિત્તિ ઉપાદાનમાં કાર્ય થાય ત્રણ કાળમાં બને નહીં નિમિત્તિ તો નિરપેક્ષ પ્રભુ છે મારા આત્માનો નિર્વૈભવ આ લોકમાં પ્રગટ સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરનાર આ લોક છે ને છ દ્રવ્યથી ભરેલો લોક જેમાં છ દ્રવ્ય ઠાસોઠાસ ભરેલા છે એવો જે લોકનો વિભાગ એ અલોકાકાશ છે એની વાત ન કરતા લોકની વાત કરે એ સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરનાર અને શ્યાદપદની મુદ્રાવાળો જે શબ્દ બ્રહ્મ આ લોકમાં પ્રગટ સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરનાર એટલે કહેનાર વાણી જીનવાણી શાદ પરથી અંકિત છે પદની મુદ્રાવાળો જે શબ્દ બ્રહ્મ જીનવાણીની વાત કરે પેલા એક નિમિત્ત કહે છે જીનવાણી નિમિત્ત છે ગુરુ ભૂમિકામાં એને જીનવાણી નિમિત્ત હોય એટલે અન્ય મત ખંડન થઈ ગયું સર્વજ્ઞના આગમ સિવાય એ ભણે નહીં વાંચે નહીં ને સાંભળે નહીં એટલી તો એની પાત્રતા પ્રથમ હોય સમ્યક દર્શન થવા પહેલા બીજો વાંચવાનો ભાવ જ ના આવે કોણ ટાઈમ પગારે કેમ કે એમાં તો વિપરીતતા છે અને જો એ ઠીક લાગશે તો ગ્રહિત મિત્રો દોષ લાગશે તને આ તો અગ્રહિત કાઢવાની વાત છે ગ્રહિત નીકળી જાય એને અગ્રહિત જાય ગ્રહિત ના લાકડા હોય ને અગ્રહિત જાય નહીં હજી તો દેવ દેવાને પગે લાગે ને એમાં નાળીએ વધારે શીરો કરાવે ત્યાં બોલવા છે મૌરીમાં ગોળ પાપડી પાપડી આવું અનેક પ્રકારની ભ્રમણા જો ના અલંકાર એટલે જીનવાણીમાં પાસે આવ્યો ને હજી આ તમે લાકડા છોડતા નથી આ તો જેને ગ્રહિત મિથા તો છૂટી ગયું છે એને તો આ સ્વરૂપ ખ્યાલમાં આવે એને તો જ્ઞાન પીડાઈ ગયું છે એને ખબર ન પડે એવો પદ્મી મુદ્રાવાળો જે શબ્દ બ્રહ્મ અરહંતના પરમાગમ શબ્દ બ્રહ્મની વ્યાખ્યા શબ્દ બ્રહ્મ કેને કેવો સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથ ત્રણલોકનો નાથ એ મહાવીર ભગવાન એની વાણીમાંથી જે દિવ્ય ધ્વનિ છૂટી અને ગૌતમ ગણધરે ઝીલી એને શબ્દ બ્રહ્મ કહેવામાં આવે છે અરિયંતની દિવ્યધ્વનિનું નામ શબ્દ બ્રહ્મ છે અરંતના પરમાગમ તેની ઉપાસનાથી જેનો જન્મ છે અમારું જે નિજ વૈભવ છે એમાં આ એક પ્રકારનો વૈભવ પણ છે અમને જે જીનવાણી મળે છે એનો પણ અમારા ઉપર ઉપકાર છે શબ્દ બ્રહ્મથી જેનો જન્મ છે વૈભવ વૈભવના પ્રકાર બતાવે છે અને શ્યાદ શ્યાદ નો અર્થ કથનચિત છે જીનવાણીમાં કથનચિત કોઈ એક અપેક્ષા એક કહેવું આવે છે કથનચિત એટલે કોઈ પ્રકાર થી કહેવું, પ્રથમ ચિત કોઈ એક અપેક્ષા એ કહેવું. પરમાગમ ને શબ્દ ભ્રમ કયા તેનું કારણ, પરમાગમ છે આ સમયસારાની, એને શબ્દ ભ્રમ કેમ કયો, જીવધ્વનિ કેમ કયો, ઉદગાર ધ્વનિ કેમ કયો, એનું કારણ. અરહંતના પરમાગમમાં સામાન્ય ધર્મો, વચન ગોચર સર્વધર્મ કહી શકાય, એવો વાણી કહી શકાય એવા ધર્મો ગુણો અપેક્ષિત ધર્મો તો છે, નામ આવે છે, એના નામ તો પરમાગમમાં છે, ગુણોના નામ છે, પર્યાયના નામ છે, ધર્મોના નામ પણ છે કેટલા. અને વચનથી અગોચર જે વાણીમાં ન કહી શકાય, જ્ઞાનમાં આવે પણ વાણીમાં ન કહી શકાય, કેમ કે વાણી લિમિટેડ છે અને ધર્મો અનંત અનલિમિટેડ છે. વાણી તો થોડા શબ્દોથી કે જેટલા શબ્દો આવે કહેવાય. વચન ગોચર કોઈ વિશેષ અને વચનથી અગોચર વાણીથી ગમ્ય નહીં કહી શકાય નહીં એવા કોઈ વિશેષ ધર્મો છે એનું અનુમાન કરાવવામાં આવે છે. અનુમાનથી કહી શકાય કે આવા ધર્મો આત્મામાં બીજા પડેલા છે. એ રીતે તે સર્વ વસ્તુઓના પ્રકાશક છે માટે સર્વવ્યાપી કહેવામાં આવે છે. શબ્દ બ્રહ્મને સર્વવ્યાપી એટલે સર્વને કેનાર, શ્રી દ્રવ્ય એના અનંત ગુણો, એની અનંત પર્યાય, એના અપેક્ષિત ધર્મો એ વાણી દ્વારા કહે છે, માટે એને શબ્દ બ્રહ્મને સર્વવ્યાપક કહેવામાં આવે. જેમ સર્વજ્ઞ ભગવાનને સર્વવ્યાપક કહેવાય એમ એની વાણી પણ સર્વવ્યાપક સર્વને કહેનારી છે, અને તેથી તેને શબ્દ બ્રહ્મ કહે. શબ્દ બ્રહ્મનું કારણ એ બધી વસ્તુઓનો પ્રકાશક છે, વાચક છે, એનું વાચક ખ્યાલમાં વાણી દ્વારા આવે છે, તેથી તેને શબ્દ બ્રહ્મ કહે. એક વાત કરી જીનવાણી શબ્દ બ્રહ્મ, હવે બીજી વાત કરી છે વળી તે જીત નિજ વૈભવ કેવો છે, આ પોતાના વૈભવની વાત કરે છે. બંગલો બનાવ્યો હોય ને, બંગલો 25 લાખ, પછી એને ચાપાણી પીવા બોલાવે, ચાપાણી પીવા શું બોલાવે, બંગલો દેખાડે, એટલે વૈભવ પોતાનો વૈભવ દેખાડે એમ, એવું પહેલું ઇન્દોરમાં ગુરુદેવ ને ઉપર ગુરુમતીના પેલા શું કહેવાય
કાકમાં
ઘણી વસ્તુઓ સંગ્રહ હોય ને શું કહેવાય મ્યુઝિયમ, એનું મ્યુઝિયમ સ્પેશિયલ પોતાનું હતું, પોતાનું 1 કરોડ રૂપિયાનો એની અંદર માલ હતો, 1 કરોડ એ વખતે. પછી ગુરુદેવ ને આમ દેખાયું બધું, ઉગ્ર બેસી ગયો દેખાડનાર નો, કેટલાક ને એવી ગોષ હોય વૈભવ દેખાડે, સમજી ગયા, કેટલાક બેનો હોય દાગીનો દેખાડે, મોટી સાડી હોય દેખાડે, આ એ તો આ વૈભવ મારો છે, જુઓ કઈ નથી એ વૈભવ નથી, આ જીનવાણી વૈભવ છે જે મારા આત્માને દેખાડે, એની કેવા મેં કરી છો જીનવાણી શબ્દ બ્રહ્મ ઉપાસના કરી છે. એ બીજો કેવો છે, સમસ્ત જે વિપક્ષ, આ બીજો પ્રકાર પાડી નીકળ્યો છે, સમસ્ત જે વિપક્ષ એટલે અન્યવાદીઓથી ગ્રહણ કરવામાં આવેલ, જૈન દર્શન સિવાય સર્વજ્ઞના મત સિવાય બીજા અન્ય મતો ઘણા છે, 363 પાખડીના મતો છે કહેવાય છે, એ જૈન મત સિવાય અન્ય મતીઓ છે, એના મતમાં સર્વજ્ઞ નથી, એ અન્યવાદીઓથી ગ્રહણ કરવામાં આવેલ સર્વથા એકાંતરૂપ નહીં પક્ષ, એમાં કથનચિત ન હો, એને સર્વથા હો, જૈન દર્શનમાં કથનચિત હો, અને અન્ય મતમાં એ સર્વથા, જેમ કે સાંખ્યમતિ કહે છે સર્વથા કરતા નિત્ય ધ્રુવ અવિનાશી, બૌદ્ધ કહે છે સર્વથા નિત્ય એક સમયની પર્યાય એટલો જ આત્મા, એમ અનેક પ્રકારના મતો છે. એકાંતરૂપ નહીં પક્ષ તેમના નિરાકરણમાં સમર્થ નૈતિકો નૈપક્ષીય છે, જ્ઞાનીને નય પક્ષ ન હોય, નય હોય પણ નય પક્ષ એનો પક્ષ ન હોય, પક્ષાતી ગ્રંથિ દૈવનો જ્ઞાતા હોય, અન્ય મતમાં નય પક્ષ હોય, નય પક્ષ એમના નિરાકરણમાં અને ખંડનમાં, એનું ખંડન એના ખંડનમાં સમર્થ, જે અતિ નિસ્તુષ પોતરા વગરની ચોખ્ખો માલ, ચોખ્ખો પોતરા વગરનો ચોખ્ખો, કમોદમાં પોતરું હોય અને પોતરું કાઢી નાખે તો ચોખ્ખો કહેવાય, એમ અતિ નિસ્તુષ પોતરા વગરની શુદ્ધ નિર્બાધ યુક્તિ એટલે નય નિક્ષેપ ને પ્રમાણ, તેના અવલંબનથી જેનો જન્મ છે, મારા નિજ વૈભવનો જન્મ છે, નયની યુક્તિથી બધું આત્મા પ્રાપ્તિ કરી છે, છે તે એકાંત રૂપ નહીં પક્ષ તેમના નિરાકરણમાં સમજ, અતિ નિસ્તુત નિર્બાધ યુક્તિ, યુક્તિ એટલે નયોની યુક્તિ, પ્રમાણની યુક્તિ, સમ્યક બોલો નહીં પક્ષ હતો, એના અલંબનથી જેનો જન્મ છે. આ બીજા પ્રકારનો વૈભવ બતાવ્યો, એક પ્રકારનો વૈભવ શબ્દ પ્રમુખ એની ઉપાસના કરો અને એમાં કહેલું જે નહીં દ્વારા અતુરું સ્વરૂપ તેનાથી હું સ્વરૂપને જાણું છું, એ બીજો પ્રકારનો વૈભવ મારામાં છે, અને અન્યમાંથી તો એકાંત કરે છે, હું તો અનેકાંતમાં છું, શાસ્ત્રના પદમાં છું, શાસ્ત્ર પદ એટલે અનેકાંત, પદાર્થને સિદ્ધ કરવું હોય તો શ્યાદથી સિદ્ધ થાય, શ્યાદવાદથી, અને પ્રયોજન સિદ્ધ કર્યું હોય તો શ્યાદવાદને છોડીને એકાંત સમ્યક એકાંતથી સિદ્ધિ થાય. આ જ્ઞાનનું પડખું બતાવે છે શ્યાદ, આત્મામાં શ્યાદવાદ નથી પણ આત્મજ્ઞાનમાં શ્યાદવાદનો સદભાવ છે, આત્મામાં કથનચિત નથી, કથનચિતાઓ અને કથનચિતાઓ એમ નથી, કથનચિત શુદ્ધ ને કથનચિત અશુદ્ધ એમ નથી, કથનચિત નિત્ય કથનચિત અનિત્ય નથી, જ્ઞાનનું પડખું છે, શ્રદ્ધામાં તો સર્વથા નિત્ય છું ને અનિત્ય નથી, અરે શ્રદ્ધાના પક્ષમાં આવીને તો જ્ઞાન તો સમ્યક તે જે થઈ જશે. ફરીથી કેવો છે અનિજ વૈભવ? બે પ્રકાર પડ્યા, ત્રીજો નિર્મળ વિજ્ઞાન ઘન જે આત્મા તેમાં અંતર નિમગ્ન ડૂબેલા પરમ ગુરુ સર્વજ્ઞ દેવ. સર્વજ્ઞની વ્યાખ્યા, સર્વજ્ઞની વ્યાખ્યા એમ ન કરી કે લોકોને એક સમયમાં જાણે છે એવા મારા સર્વજ્ઞ છે એમ વ્યાખ્યા ન કરી, એક એક શબ્દની ગુણ છે એને આત્માનો અનુભવ કયો હોય એને સર્વજ્ઞની યથાર્થપણે જાણી શકે, એને આત્માનો અનુભવ નથી એ સર્વજ્ઞની યથાર્થપણે જાણી શકતો નથી, પોતે વિજ્ઞાન ઘનમાં ડૂબીને અનુભવ કર્યો હોય એને ખબર પડે કે સર્વજ્ઞ ભગવાન પણ અંતર્ગત છે, બહિર્મુખ થતા જ નથી સર્વજ્ઞ ભગવાન. નિર્મળ વિજ્ઞાન ઘન જે આત્મા, આત્માનું વિશિષ્ટ નિર્મળ એટલે શુદ્ધ છે અને વિજ્ઞાન ઘન છે એમાં કોઈ બીજું પ્રવેશ થતું નથી, સમ્યક દર્શનની પર્યાય અંદર પ્રવેશી નથી, મોક્ષની પર્યાય અંદર પ્રવેશી શકતી નથી, તો ઘન છે વિજ્ઞાન ઘન, જ્ઞાનનો કુંજ ઘન ઘટ છે ટંકોત્કીર્ણ એક, એ આત્માનું વિશિષ્ટ નિર્મળ વિજ્ઞાન ને ઘન, ઘન હોય એમાં કઈ પ્રવેશ નહીં, ગુરુદેવ કૃષ્ણ પ્રાપ્ત હતો ઘીનો
શિયાળા,
શિયાળાનું ઘી આમ કરી નાખે તો 5 વાગે અમે એ સવિતાથી ઘન એમ એમ ઘન ઘી, ગુરુદેવ પછી કે હવે તો એવા ઘી ક્યાં છે, કપાસિયા કોઈને આપતું નથી ને, એટલે કપાસિયા ગયા તો કોળ રહ્યો પેલાના કાળમાં કપાસિયા ખોરાક હતા ભેંસો, એ ભેંસનું દૂધ, એ દૂધ જમાવે અને એમાં જે દહીં થાય ને ઉપર તરનો ગુડલો, એ ગુડલો કહેવાય સમજ્યા, ચાડો એ દહીં ખાધા પછી હાથ ચીકણા એવા થઈ જાય કે સાબુથી તો ન જાય, ચણાના લોટથી ચીકાશ જાય, એવું દહીં એમાં ખાધેલું, બધાને થોડો જ અનુભવ. આ કે છે કે અમારે સર્વજ્ઞ ભગવાન કેવા હોય, અમે સર્વજ્ઞ ભગવાનને શું જાણીએ છીએ, કેવા જાણીએ છીએ, કે અમારા સર્વજ્ઞ ભગવાન તો નિર્મળ વિજ્ઞાન ઘન જે આત્મા, એમ એનો જે આત્મા છે એ નિર્મળ વિજ્ઞાન ને ઘન છે, એમાં અંતર નિમગ્ન, એમાં ડૂબેલા છે. કેવળ જ્ઞાન બહાર નીકળતું નથી, બહાર નીકળે તો લોકાલોકને જાણે, લોકાલોકનો એમાં પ્રતિભાત થાય છે, પણ લક્ષ્ય ના ઉપર નથી. લક્ષ્ય અહીંયા છે, ડૂબી ગયા છે. એ સર્વજ્ઞને જે જાણે યથાર્થ એ જ્ઞાની થઈ જાય, અર્યંતના ત્રિગુણ કરી એને જાણે ને, અને પછી પોતાને જાણે તો મોક્ષ એટલી. આ સર્વજ્ઞની વ્યાખ્યા છે. એમાં અંતર નિમગ્ન ડૂબી ગયા છે. સાધક પણ નીકળવાના આળસુ છે, મંથર એવો શબ્દ આવે મને ખબર છે ને, એ બહાર નીકળવાના આળસુ છે. સાધક આત્માઓ બહાર નીકળવાના પ્રમાદી, બહાર નીકળવું ગમતું નથી એને. હા, અને કદાચ બહાર નીકળી જાય તો સુગાનીજી એમ કે છે કે જેમ કે રેતી સમુદ્રમાં હતી ઠંડક, અને એ રેતી ઉડીને બહાર જાય તો ગરમીમાં શેકાઈ જાય, એમ અમારી પ્રવૃત્તિ બહાર જાય છે. હા, દુઃખદાયક પ્રકાર છે. આત્મા તેમાં અંતર નિમગ્ન, પરમ ગુરુ હો, સર્વજ્ઞ ભગવાનને પરમ ગુરુ કહેવાય. પરમ એટલે ઉત્કૃષ્ટ, એનાથી કોઈ ઊંચા ગુરુ આ જગતમાં સર્વજ્ઞથી નથી કોઈ ઊંચા, માટે પરમ ગુજરી ગુરુ સર્વજ્ઞ દેવ. સર્વજ્ઞ ભગવાન પોતાના આત્મામાં ડૂબેલા છે. અને અપર ગુરુ, પરમ ગુરુ પછી અપર ગુરુ લીધા, ગણધર આદિક થી માંડીને ગણધરની પરંપરાથી અમારા ગુરુ પર્યંત, માંડીને અમારા ગુરુ પર્યંત, દેવનાથી પ્રસાદ રૂપે અપાયેલ જે સુધાત્મ તત્વનો અનુગ્રહ પૂર્વક ઉપદેશ, આ મુદ્દાની વાત છે. હવે સર્વજ્ઞ ભગવાન અંતરમાં ડૂબેલા છે, ગણધર આદિ ભગવાનની પરંપરામાં અમારા ગુરુ પર્યંત અમારો યોગ થયો, અને એમને અમને શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો, અનુગ્રહપૂર્વક એટલે કરુણા કરીને અમને શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો છે. બીજી વાતો ભલે ઘણી કરી છે અમને, પણ અમારો હિત તો શુદ્ધાત્માના ઉપદેશથી છે. અમને શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો અને શુદ્ધાત્માનો ઉપદેશ એનો ગ્રહણ કર્યો, અને અમને પણ એવો અનુભવ થયો એમ કે છે. ત્રણ પ્રકારના નિમિત્ત કયા? ત્રણ પ્રકાર. ત્રીજું નિમિત્ત સર્વજ્ઞ ભગવાન ને ગુરુ એ નિમિત્ત. નિમિત્ત એ પ્રધાનતાથી ત્રણ વાર મૂળમાં નથી, પણ એ વ્યવહાર થાય, કેમ કે વ્યવહાર પેલો હોય છે, વ્યવહાર રહેતો નથી, પણ વ્યવહાર હોય છે, આવીને જાય છે, રહેતો નથી. વ્યવહાર નિશ્ચય આવે ને કાયમ રહી જાય છે. નિશ્ચય કોઈ દી ન જાય, એમાં આવું જવું પછી ન હોય. શુદ્ધાત્મ તત્વનો, શુદ્ધાત્માના સ્વરૂપનો, તત્વ એટલે સ્વરૂપ, એનો અનુગ્રહપૂર્વક કરુણા કરીને, કૃપા કરીને અમને ઉપદેશ મળ્યો. આ અમારો વૈભવ છે, તેનાથી જેનો જન્મ છે. અમારા આત્મામાં સમય વૃષ્ણના ચારિત્ર પ્રગટ થયું હોય તો ગુરુની કૃપાથી થયું છે, અમારા ઉપાદાનથી થયું છે એમ ન હોય. વાત એવું છે, ઉપાદાનથી એના ખ્યાલમાં છે, શ્રદ્ધા જ્ઞાનમાં તો એમ જ છે, પણ એ સજ્જન હોય ને એ ઉપકાર ઓળવે નહીં. પ્રસાદ લાગી હોય, જીવ જાતો હોય, અને એક લોટો પાણી આપે કોઈ રણના મેદાનમાં, પણ તો એનો ઉપકાર ભૂલે નહીં. આ આ તો કહે છે કે આ ભવ ભવનું દુઃખ અને ડાયુજીના નિમિત્તે એના ઉપકારની શરૂઆત કરી. સજ્જન ઉપકાર ઓળવે નહીં અને દુર્જન ઉપકાર ઓળવે ઓળવે ને ઓળવે. બેના લક્ષણ જુદા હોય છે. સજ્જન ને દુર્જનના લક્ષણો બેના જુદા છે. વાત તો બધી આવે ત્યારે કેવી જોઈએ ને? વાત આવી છે ને, ઉપકાર છે અમારો, અમારાથી શું છે એમ નહીં, આપે અમને. અમે કઈ જાણતા જોતા પ્રભુ આપે આત્મા. એ કહે છે તેનો અનુગ્રહ પ્રભુ તેનાથી જેનો જન્મ છે. વળી તે કેવો છે? વૈભવ, પોતાનો વૈભવ બતાવે છે. લગ્ન થાય પછી આમ પાત્રે ને બધાને બોલાવે, બતાવે આણું આણું જો આવજો અગાવાલાને આણું આ આણું પાત્રો. એને કુંકુંદાચાર્ય ભગવાને ત્રણ પ્રકારના નિમિત્તના એક પ્રકારનું ઉપાદાન, ચાર પ્રકારથી આ બધું વૈભવ મારો છે. પાથરું છું તમે જોજો, આ વૈભવ છે. ત્રણ પ્રકાર બતાવ્યો, ચોથો પ્રકાર ઉપાદાનની મુખ્યતા. વળી તે કેવો વૈભવ છે મારો? પોતે પોતાની વૈભવની વાત કરે છે, એમાં અભિમાન નથી. એ બીજાને પ્રેરણાલાયક છે આ વાત, એમ પ્રેરણા મળે. નિરંતર જડતો આશ્વાદમાં આવતો, અમારા શુભાત્મામાંથી આનંદ જરે છે અને આનંદનો અમે ભોગ ભોગવીએ છીએ. નિરંતર હંમેશા સમયનો આશરો નથી. એવું ખાતા પીતા હાલતા ચાલતા જરા ઊંઘ આવે થોડી પાછલા પોરે, પણ એ પણ વખતે આનંદ તો જરે છે. નિરંતર આનંદ જડતો એક કુસુરી પાસે દેહરાદૂન નામ છે, દેહરાદૂન. એ દેહરાદૂન અમે ગયા હતા શાંતિભાઈ કેવરીની આરે બધા પંકજ ગયા હતા. દેહરાદૂનમાં અમે ગયા ત્યારે કહ્યું કે એ જોવાલાયક એક સ્થળ છે. શું જોવાલાયક છે? કે સહસ્ત્રધારા, સહસ્ત્રધારા એટલે ડુંગરોમાંથી હજારો ધાર નીકળે છે પાણી નીચે. કોઈ ઉપરથી પાણી નાખતું નથી, ધાર નીકળ્યા જ કરે. ઉનાળો શિયાળો ચોમાસ ઉભારે વિના સહસ્ત્ર ધારા છે. પણ અહીંયાથી થોડા બાજુ દૂર છે, મોટર લઈને જાઓ, ટાઈમ થઈ ગયો છે. જલ્દી મોટર લઈને ગયા અને ત્યાં એ ડુંગરો જોયા તો એ સહસ્ત્ર ધારા વાત સાચી છે. આમ છેટી છે જોયું તો આમ ધાર પડતી. મોટો આ ડુંગર છે, આ હાથમાં મોટો ડુંગર છે. અસંખ્યાત પ્રદેશ એથી ધાર વહે છે, અંદર માં બહાર નીકળે છે, બહાર નીકળે છે, અંદર જાય છે, બહાર નીકળે છે, અંદર સમાઈ જાય છે, પછી બહાર ન જાય. ઓલું પાણી તો બહાર જાય છે સમુદ્રમાં, ખારા સમુદ્રમાં મળે મીઠું પાણી. શું થયું?
ઘણું કહી દીધું પ્રભુ, ઘણું કહી દીધું. થોડા માટે મીઠું પાણી ખારામાં જાય છે. ઉપયોગ અને ઉપયોગ
આ તો કે છે કે આનંદ જરે છે ને ડુંગરમાંથી. મોટો ડુંગર એમ ગિરનાર ઉપર પણ સાતપુરા પહાડ છે, ત્યાં સાતપુરાનું પાણી મીઠું. તો અમે જોવા ગયા હતા અને એ સાતપુરામાં આવ્યું છે. મોટી શિલા છે ઉપર અને નીચે નાનો કુંડ છે, નાનો અટલો કાઢું ભરાઈ જાય પાણી. પણ નિરંતર પાણી આવ્યા જ કરે ઉપરથી. ઉનાળો ચોમાસું ગમે તે હોય, દુકાળ પડ્યો હોય તો પાણી પડે, જરે પાણી નિરંતર જડતો અંદર માંથી આ પહાડ માંથી. ઉપાદાનની વાત કરી અલૌકિક છે, નિમિત્તની વાત સમજાય ઝટપટ, પણ ઉપાદાનની વાત સમજવી કઠણ જરા છે. સમજે તો સમજાયેલી છે. એ છે નિરંતર જડતો, લખ્યું ને જરે છે આનંદ, જરે છે આનંદ. મૂર્તિ તો આત્માની છે પણ એમાં ઉપયોગ લાગતા અસંખ્ય પ્રદેશ છે. આનંદના ઝરણા વહે છે, જરતો આસ્વાદમાં આવતો એમ અમને અનુભવમાં આવે છે. રસ ચાખીએ છીએ, અમે વેદીએ છીએ. આનંદ લહેંગે મગર જાતા રહેંગે. દ્રષ્ટિની મુખ્યતા હતી એમાં. આમાં જ્ઞાન પ્રધાનથી વાત કરે છે. દ્રષ્ટિ પ્રધાનમાં આનંદ ને વેદતો નથી આત્મા, અને જ્ઞાન પ્રધાનમાં વેદે છે. આસ્વાદમાં આવતો સુંદર જે આનંદ, સુંદર શબ્દ કે સમ્યક છે, સાચો આનંદ, આત્મિક આનંદ બોલો, આ કૃત્રિમ સુખ નથી. સુંદર જે આનંદ, તેની છાપ પણ મોર છાપ, ગુરુદેવ કે આનંદની મોર છાપ. સમ્યક સુખોને કહેવાય કે જેમાં અતિન્દ્રિય આનંદનો નિરંતર સ્વાદ આવે, તેને સમ્યક દર્શન સંજ્ઞાન કહેવામાં આવે છે. દેવગુરુ શાસ્ત્રનું તથા નવતત્વનું પ્રધાન એ સમ્યક દર્શન નથી, વ્યવહાર છે. બધી વાતો એ તો બધાને હોય, પણ આનંદ ક્યાં છે એમાં? પરલક્ષ આનંદ ન હોય. ઈચ્છા પણ મૂર્છા જે પ્રચુર સ્વસંવેદન રૂપ સ્વસંવેદન પ્રચુર લીધું ગુજરાતને ઘણો આનંદ આવે છે. મધ્યમ ગુણસ્થાને ઓછો, ચોથા ગુણસ્થાને અલ્પ સાવ. આનંદ તો બધાને આવે, આનંદની જાત એક સરખી, માત્રા ઓછી ને વધારે. પ્રચુર શબ્દ વિશેષ આનંદ આવે. ત્રણ કસાયના અભાવપૂર્વકની વિતરાગતા પ્રગટ થઈ ગઈ છે એટલે આનંદ વધી ગયો છે. એટલો કષાય ભાવ થાય એટલો આનંદ આવે. પ્રચુર સ્વ પ્રચુર સંવેદન સ્વરૂપ સ્વસંવેદન, પ્રચુર સંવેદન આસ્વાદમાં આવે એવું સ્વસંવેદન, પોતાનું વેદન, વેદ્ય પણ પોતે ને વેદક પણ પોતે, ભોગતા એ પોતે ને ભોગ્ય પણ પોતે. તેનાથી જેનો જન્મ છે, આ અમારો વૈભવ છે, આ શાસ્ત્ર પ્રમાણ કરીએ છીએ, મારા આનંદની વેદનથી આ લખીએ છીએ. આનંદ આત્માને જોયો છે, અમે આત્માને અનુભવ્યો છે, અનુભવતા અનુભવતા આત્માની વાત કરીએ છીએ. ચોપડા વાંચીને આનંદની વાત, આત્માની વાત નથી કરતા. શ્રીમદજીએ કહ્યું છે આત્મજ્ઞાની જે ગુરુ છે, ગુરુની વ્યાખ્યા કરી, ગુરુની વ્યાખ્યા એ છે કે જેને આત્માનું જ્ઞાન થયું હોય ભાન, એને સાચા ગુરુ કહેવામાં આવે છે. એમ જે જે પ્રકારે મારા જ્ઞાનનો વૈભવ છે તે સમસ્ત વિભવથી દર્શાવું છું. ત્રણ પ્રકાર વ્યવહારના, એક પ્રકાર નિશ્ચયનો, એમ બધા પ્રકારથી હું આત્માની વાત કરીશ. જો દર્શાવું તો હવે જવાબદારી શ્રોતા ઉપર નાખી, હવે સાંભળનારા ઉપર નાખી જવાબદારી. જો તમને હું જણાવું તો, દર્શાવું તો, કહું તો સ્વયંમેવ, પોતાથી પોતે જ પોતાના અનુભવ પ્રત્યક્ષથી પરીક્ષા કરી પ્રમાણ કરું. ધારણાથી પરીક્ષા ન થાય, ઇન્દ્રિય જ્ઞાનથી ન થાય, શબ્દથી ન થાય. આ તો સાકરને જીભ ઉપર મૂકે જ સ્વાદ આવે, તેને પ્રત્યક્ષ અનુભવ કહેવામાં આવે છે. મહાત્માની સન્મુખ થઈ જ્ઞાનને અંદરમાં જોડે તો અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈને એમાં આનંદ સાકર કરવામાં આવે, ત્યારે ખબર પડે કે સમય કશું થયું. કેમ કે પ્રદેશ તો દેખાતા નથી આત્માના, તો સમય દર્શન થયું કેમ ખબર પડે? કે એને એક કષાયનો અભાવ થયો. વિદ્યા તો ગયું ને અનંતાનું મની ચોપડી જાય છે, એટલે આ કષાય જેટલો ભાવ થયો એટલો વિતરાગ ભાવ, જેટલો વિતરાગ ભાવ પ્રગટ થાય એટલો આનંદ આવે, દુઃખ ટળે. કષાયજન્ય દુઃખ ગયું ને અકષાયજન્ય સુખ પ્રગટ થાય છે. પર્યાય માળતો પટલો થઈ કે પલટો આપણો, તે સ્વયં મેં પોતાના અનુભવ પ્રત્યક્ષથી અનુભવ, પછી કહ્યું પ્રત્યક્ષ એમ, અનુમાન નહીં, અનુભવ પ્રત્યક્ષ છે, તે પરીક્ષા કરી પ્રમાણ કરું. પરીક્ષા એટલે આનંદ આવે ત્યારે પરીક્ષા થઈ કેવા એમ કે છે. આનંદ ના આવે તો પરીક્ષા ખોટી છે. તમે કશું નથી, પરીક્ષા કરી પ્રમાણ કરવું. જો ક્યાંય અક્ષર માત્ર અલંકાર વ્યાકરણ આદિનું હોય ને એની વાત કરે છે. અલંકાર યુક્તિ આદિ પ્રકરણોમાં ચૂકી જાઉં તો છલ દોષ ગ્રહણ કરવામાં સાવધાન ન થવું. શબ્દ મેં સાહિત્યમાં અહીં પ્રયોજન આત્માનો અનુભવ કેમ કરવો એની અમારી વિગતતા જણાવેલી છે. ગ્રહણ કરવા સાવધાન શાસ્ત્ર સમુદ્રના પ્રકરણ બહુ છે, માટે અહીં આ સમયસાર શાસ્ત્રમાં સ્વસંવેદનરૂપ અર્થ પ્રધાન છે, ધારણા જ્ઞાન પ્રધાન નથી આમાં એમ કે છે. સ્વસંવેદનરૂપ અર્થ એટલે પ્રયોજન એ મુખ્યતા છે, તેથી અર્થની પરીક્ષા કરવી, પ્રયોજનની બરાબર પરીક્ષા કરવી. એ પાંચમી છે, પચાસ મિનિટ ત્રણ દસ અગિયાર પાંચ ગાથા થઈ થોડા દિવસમાં જરૂર પડે છે, થોડો તો ટાઈમ કાઢવો પડે ને. મહિને જે થાય પૂરી ગાથા પાંચ નહીં, પણ થોડો ટાઈમ તો કાઢવો છે કે નહીં, ટાઈમ થોડો માલ ઘણો પછી ઘેરેજીનું પાછું વાંચે ને આનો શોધ ફેરો આનો શોધ ફેરો તો ઘટતા થાય, ઘટતા વાંચીને આવવું પાછું સાંભળવું, સાંભળીને પાછું વાંચવું એકવાર બસ, પાક ભૂલેસર પાક નથી ગયા. વાંચીને આવવું પછી સાંભળવું, સાંભળીને પાછું વાંચી જવું, એટલો ટાઈમ તો મળે મળે એવું કંઈ. પેલા તને મરવાનો ટાઈમ મળે અને આ જીવનદાન કેમ પ્રગટ થાય, જીવન કીર્તને પ્રતિ ટાઈમ પરમાત્મા, ટાઈમ તો ઘણો હોય પણ પરમાત્મા એમ ને જીવન ટાઈમ જાય. ભાવાર્થ આચાર્ય આગમનું સેવન, જો આચાર્ય ભગવાન આગમનું સેવન એક, યુક્તિનું આલંબન બે, ને પરાપર ગુરુનો ઉપદેશ ત્રણ. ત્રણ પ્રકાર નિમિત્તના કયા વ્યવહારના, નિમિત્તની પ્રધાનતાથી વાત, સંયોગની પ્રધાનતાથી વાત કરી, હવે સ્વભાવની પ્રધાનતાથી વાત કરશે. ચાર પ્રકાર છે વૈભવ અને સ્વસંવેદન જે ઉપાદાનની પ્રધાનતા, એ ચાર પ્રકારે ઉત્પન્ન થયેલ પોતાના જ્ઞાનના વૈભવથી, વિભવ એટલે વૈભવ, એકત્વ વિભક્ત અનંત ગુણથી એકત્વ અને અનંત પર્યાયથી જુદો, વિભક્ત જુદા એવા શુદ્ધાત્માનું સ્વરૂપ દેખાડે છે. તેને સાંભળનારા હે શ્રોતાઓ, તેને વાંચનારાઓ એમ ન લેખું, શું કહ્યું, એને વાંચનારા એમ ન લેખું. દેશના લગ્ધિ પડતી હોય ત્યારે સાંભળે છે કે એ દેશના લગ્ધિ પણ એક નિમિત્ત છે, માટે સાંભળનારા લીધા. દેશના લગ્ધિ છે, પાંચ લગ્ધિમાં એક દેશના લગ્ધિ છે. તેને સાંભળનારા હે શ્રોતાઓ, એ કઈ જાગો તમે હવે, એમ તમારા હિતની વાત આવે છે. એ શ્રોતાઓ પોતાના સ્વસંવેદન પ્રત્યક્ષથી પ્રમાણ કરો. એકલા સાંભળવાથી હા પાડશોમાં અંદરમાં જઈને જે હું આત્માની વાત સુધારતો કરું, ભલા તપાસો કરું. નાની બહુ કહે છે કે આત્મા શુદ્ધ છે, અંદર આનંદની વૃત્તિ છે, લાવ જરા જો અંદર મારીને જોતો કરો એમ. સ્વસંવેદન પ્રત્યક્ષથી, સ્વસંવેદન પોતાના આત્માને પોતાથી જાણવો એનું નામ સ્વસંવેદન છે. પ્રમાણ કરો, ક્યાંય કોઈ પ્રકરણમાં ભૂલું તો એટલો દોષ ગ્રહણ ન કરવો એમ કહ્યું છે. અહીં પોતાનો અનુભવ પ્રધાન છે, આ શાસ્ત્રમાં અનુભવ પ્રધાન છે, તેનાથી શુદ્ધ સ્વરૂપનું નિશ્ચય.